ઓકે, એક નાની સરખી સ્કિટ મલિના અને પેરિકા રજૂ કરે છે, આપણે થોડું જોઈએ. ફ્યુચર સીન, યા જસ્ટ કમ હિયર. ઓકે, થીમ છે સીન. સીન દરેક નાના બાળકો જાણે છે, લાઈક દરેક નાના બાળકને શીખવવામાં આવે છે કે સીન, આપણે બધા સીન ના કરીએ, આ છે તે છે. પણ ખરેખર અર્થમાં જ્યારે હું નાનો હતો તો હું વિચારતો કે લાઈક યુ નો સીન શું હોય. તો ખરેખર અર્થમાં જો નાના બાળકો થોડું ઘણું સમજી શકે, અને મોટા તો આપણે સમજીએ છીએ, પણ કેવી રીતે સીન આપણા જીવનમાં આવે છે, અને જો ખરેખર અર્થમાં જો સીનનું કોઈક વ્યાખ્યાકિત કોઈ સ્વરૂપ હોય તો થોડું ઘણું જોઈએ, અને કેવી રીતે ડિસ્ટર્બ કરી નાખે છે આપણા જીવનને, તેને આપણે એક નાના સરખા એક્ઝામ્પલ દ્વારા, આ બાળકના એક્ઝામ્પલ દ્વારા જોઈએ. ખબર પડી આમાં કે ના પડી? ઓકે, વેલ, લાઈક જ્યારે ચોખ્ખું પાણી હતું એ ખરેખર અર્થમાં આપણું જીવન છે, અને જ્યારે પ્રભુએ આપણને આપે છે ત્યારે ખરેખર એક નિર્મળ ને શુદ્ધ અને પવિત્ર એવું જીવન હોય છે. પણ જ્યારે સીન આપણા જીવનમાં આવે છે ત્યારે ખરેખર એ ચોખ્ખા પાણીની અંદર બે ત્રણ ટીપા જાણે કોઈ ખરાબ વસ્તુના પડી ગયા હોય, અને આખું ને આખું પાણી બગડી જાય છે. અને ત્યાર પછી લાઈક ફરીવાર જાણે પરીકાને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે લાઈક આ પાણી લાઈક યુ નો કશું કામનું નથી, જેમાં ખરેખર માછલીઓ નથી જીવી શકતી કે નથી, અને ખરેખર કોઈ પ્લાન્ટમાં યુઝ કરી શકતા, તો લાઈક આવું ગંદું પાણી કોઈ જ ઉપયોગમાં આવતું નથી. અને આ જ પાણીને ફરીવાર લાઈક હવે એને શુદ્ધ કેવી રીતે કરાય? અને દરેક વ્યક્તિ માટે આ ક્વેશ્ચન છે કે હુ વિલ સેવ અસ, લાઈક યુ નો ઇફ વી બીકમ અ સિનર, કોણ આપણને મુક્ત કરશે? અને એટલા માટે પ્રભુ કહે છે કે લાઈક યુ નો જ્યાં સુધી પ્રભુ પવિત્ર પિતા પોતાના દીકરા દ્વારા જે રીતે આપણને મુક્ત કર્યા એ કોઈ સમજે નહીં, અને ખરેખર આત્મા પ્રભુને ગ્રહણ ના કરે ત્યાં સુધી કશું જ ના થાય. અને ખરેખર આત્મા પ્રભુ ઈશ્વરે અનંત પાણીનો જરૂર છે, અને એ પાણીને કન્ટિન્યુઅસલી આવા ગંદા પાણીમાં નાખવામાં આવે છે, તો એ ગંદુ પાણી એની રીતે બહાર નીકળી જાય છે અને પાછું એ ચોખ્ખું થઈ જાય છે, કે જે ખરેખર આત્મા પીવાના લાયક બને છે. સો નાના છોકરાઓએ બહુ ફાઇન રીતે પ્રદર્શિત કર્યું. અને ખરેખર આત્મા પાપમય જીવન શું છે, જે પાપમય જીવનની આપણે વ્યાખ્યા લાઈક ગમે તે રીતે આપીએ છીએ, પણ મારા માટે એવું છે કે હું એમ જ કહું છું કે જે સારું આપણે કરી શકીએ છીએ નથી કરતા એ પાપ છે. અને એની અંદર લાઈક બાઇબલે પણ બહુ સારી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે સારા મા બાપ બની શકીએ, સારા ભાઈ બહેન બની શકીએ, સારી સ્ટડી લાઈફમાં સારા સ્ટુડન્ટ બની શકીએ, દરેક જગ્યા પર એક સારું વ્યક્તિત્વ ધારણ કરી શકીએ નથી કરતા એ પાપ છે. અને મોટા મોટું પાપ જે આપણને શીખવાડવામાં આવે છે એ તો ઈશ્વર પિતાની વિરુદ્ધનું છે. અને એ પાપ કેવું છે? તો લાઈક આપણે ઈશ્વરની આજ્ઞા ભંગ કરીએ છીએ એ પાપ છે, રાઈટ? સો લાઈક આપણને એ શીખવાડવામાં આવ્યું છે, પણ હકીકતમાં પાપ એ તો જે સારું કરીએ છીએ તે નથી કરી શકતા તે છે. અને એટલા માટે જ કહું છું કે લાઈક માણસના જીવનમાં પાપ હોય તો શું થાય? તો ન વિચાર ચૂમશે ગગનને, ન વિચાર ચૂમશે ગગનને, સ્વપ્ન રહી જશે માત્ર માનસપટ પર. ન વિચાર ચૂમશે ગગનને, સ્વપ્ન રહી જશે માત્ર માનસપટ પર. કયા અસ્તિત્વનો તમે વિચારશો જ્યારે દેહ રહી જશે આ ધરા પર? એટલે કહેવાનો મતલબ એ છે કે એ પવિત્ર આવરણ છે, એ પવિત્ર કૃપા છે. જ્યારે વ્યક્તિ પાપમય જીવન જીવે છે ત્યારે એ પવિત્રતાના આવરણને ચૂમી શકતો નથી. એના દરેકે દરેક વિચારો જે છે તેના ખાલી માનસપટ પર રહી જાય, કે ન વિચાર ચૂમશે ગગનને, સ્વપ્ન રહી જશે માત્ર માનસપટ પર. કે જે મોટા મોટા સ્વપ્નો આપણે સેવીએ છીએ તે ખરેખર અર્થમાં સાકાર થવાની શક્યતા જ નથી. પણ જ્યારે પ્રભુમાં જીવન જીવે ત્યારે એનો વિચાર સ્વપ્ન રહી જશે માત્ર માનસપટ. કયા અસ્તિત્વનો તમે વિચારશો જ્યારે દેહ રહી જશે આ ધરા પર? જ્યારે મરશો ત્યારે તમારું શું થશે? અને આપણે અહીંયા બેઠા છે તો ખરેખર અર્થની અંદર એ દરેક વસ્તુને ઓળગીને બેઠા છે કે મર્યા પછી શું, અથવા પ્રભુ આપણને જે સારું અનંત જીવન આપવાનું છે તે કેવું હશે લાઈક? ઓકે, સો એવું લાઈક આપણે અત્યારે વિચારે છે. અરે આપણે VBS માટે આવ્યા છે, હું ખાલી આપની આ ડેફિનેશન થોડી આપીને હું સ્ટોપ કરું છું. કે છેલ્લે ખાલી કહું છું કે લાઈક યુ નો આ કવિતાની સેકન્ડ એમાં છે કે સુરત સમય મળ્યો છે સારનો, હવે પછી હશે સંસ્થા તારા કામનો, પારંગત પૂર્ણ નથી કોઈ અહીં, બસ પરંપરાની સભાનતા છે, જે બીજાએ કર્યું તે જ આપણે કરવાનું છે. અને પ્રભુએ જે વચન આપ્યા છે તેમાં ખરેખર વળગી રહેવાનું છે, કેમ કે ખરેખર આત્મા વિચારોનું પરિવર્તન એ મનુષ્યનું જીવન છે અને પ્રભુએ આપણા વિચારો બને છે. એનીવે હું કહું છું કે લાઈક સમય બહુ ઓછો છે, એટલા માટે જે વચન હું લાવું છું એકદમ ટૂંકમાં પૂરું કરું છું. નાના બાળકો માટે મેં ઘણું બધું વિચાર્યું કે લાઈક હું થોડી સ્ટોરી કહું આ તે, પણ ખરેખર આત્મા ઘણું વિચારતા પછી મેં વિચાર્યું કે લાઈક હું છોકરાઓને કહું એની કરતાં લાઈક યુ નો મા બાપ પર થોડો ટોપિક રાખીને કંઈક કહું, ધેટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ ખ્રિસ્તી મા બાપ તરીકે આપણે આપણા બાળકોને કેવું જીવન આપીએ, યુ નો. તો અહીંયા મારો ટોપિક છે ખ્રિસ્તી મા બાપ તરીકે આપણા તથા આપણા બાળકોના જીવનમાં ઈશ્વરનું મહત્વ. તો શરૂઆત જ કરું છું કે લાઈક ઈશ્વર પિતાની અસીમ કૃપાથી આપણે 2008 VBSની મીટિંગને બહુ સારી રીતે પરિપૂર્ણ કરી શક્યા, એને સારું સ્વરૂપ આપી શક્યા. અને ખરેખર VBSનું નામ લેતાની સાથે બાળકોનું ચિત્ર આંખોની સમક્ષ આવે અને ખરેખર આત્મા જોઈ શકે કે નાના બાળકના પગોનો એ થનગનાટ, નાની આંખોમાંની માંથી નીકળતું એ નિસ્વાર્થ તેજ, કંઈક જાણી લેવાની આતુરતા, હોઠોની કોરે સ્ફૂરી નીકળતું એ મધુર હાસ્ય, અને એ લોકોની કાલી ગલી ભાષામાંથી નીકળતું હૃદયસ્પર્શી વ્યાખ્યાન, કેવું ગજબનું. અને બાળકને જોતા જ એક જ વાતને હું કહી શકું કે જાણે ખરેખર આત્મા પાનખરમાં વસંત ઋતુનો ટેસ્ટ લાઈક અલ્હાદ. અને ખરેખર તેથી જ પ્રભુ પૂરા દિલથી બાળકોને જોઈને કહે છે કે એમના વારોમાં એમને મારી પાસે આવવા દો. અને પ્રભુ એવું જ કહે છે કે લાઈક યુ નો દેવનું રાજ્ય તો ખરેખર આ બાળકોના જેવો બાળકો જેવા છે ને એવા લોકોનું છે અને બાળકોનું જ છે. અને ખરેખર આની અંદર પ્રભુ શું કહેવા માંગે છે? તો પ્રભુ કહે છે કે લાઈક હું શરૂઆત કરું છું કે એક બાળકની રચના કેવી રીતે થઈ. તો શરૂઆત જ આપણે જોઈએ કે જ્યારે આદિદેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા તે વખતે ખરેખર અર્થમાં ઉપર કશું નહોતું અને ખરેખર દેવનો આત્મા પાણી પર હાલતો હતો. અને ખરેખર આત્મા જ્યારે પ્રભુએ કહ્યું કે પૃથ્વી થાઓ, રાઈટ, પહેલાં શરૂઆતમાં જ કહ્યું કે અંધારું ને અજવાળું અલગ થાઓ, અને પહેલા દિવસે અંધારું ને અજવાળું અલગ થયું અને પ્રભુએ રાતને દિવસ બનાવ્યા. બીજા દિવસે પ્રભુએ પાણી તથા અંતરિક્ષને જુદા પડ્યા. ત્રીજા દિવસે પ્રભુએ ભૂમિ બનાવી, સમુદ્ર બનાવ્યા અને એના પર દરેકે દરેક વૃક્ષો ઉગાડ્યા. ચોથા દિવસે પ્રભુએ બે જ્યોતિઓ બનાવી અને આકાશના તારા નક્ષત્ર ચંદ્રો બનાવ્યા કે જે ખરેખર અર્થમાં દિવસો અને ઋતુને માટે એક ચિહ્ન સમાન હોય. તે જ રીતે છઠ્ઠા દિવસે પાંચમા દિવસે પ્રભુએ પાણીમાં અને આકાશના પક્ષીઓ બનાવ્યા અને છઠ્ઠા દિવસે પ્રભુએ દરેક વંચર ખેચર અને ભૂચર પશુ બનાવ્યા કે જેઓ આપણી સમક્ષ હોય. પણ સાત અને ઓકે અને લાસ્ટ દિવસે લાઈક ઓકે છઠ્ઠા દિવસે પ્રભુ પોતે વિચારે છે કે લાઈક મારે શું કરવું જોઈએ. આ દરેક જે પ્રાણીઓને બનાવ્યા એના પર મારે કોઈ અમલ ચલાવવા માટે કોઈ વ્યક્તિની જરૂર છે. અને પ્રભુ ઈશ્વર પોતાની પ્રતિકૃતિ સમાન ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને તેની 26, 27 અને 28 કલમ પ્રમાણે પ્રભુ મનુષ્યનું સર્જન કરે છે. હવે પોતે થોડી વાર માટે આપણે વિચારીએ કે લાઈક પ્રભુએ કેટલી સુંદરતાથી મનુષ્યનું સર્જન કર્યું હશે. મનુષ્ય પ્રભુ પોતે વિચારે છે કે લાઈક આ પ્રાણીઓ આવા છે તો હું એક મારી કૃતિ સમાન એક એવું કંઈક બનાવું કે જે ખરેખર આત્મા અદ્ભુત હોય. અને પ્રભુ મનુષ્યને આશીર્વાદ આપે છે, મનુષ્યને બનાવે છે, આદમની રચના કરે છે અને નર નારી તરીકે એને ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં પણ પ્રભુ એ લોકોને આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ એટલો તો ફાઇન હોય છે. એ આશીર્વાદ એવો છે કે સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો ને વશ કરો. અને લાસ્ટમાં કહે છે કે સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર અને પૃથ્વીના સગળા પ્રાણીઓ પર અમલ કરો. તો આ પ્રભુ બહુ મોટો આશીર્વાદ આપે છે. હવે થોડી વાર માટે આપણે પૂછીએ છોકરાઓને કે લાઈક તમે પોતાની જાત તરફ જુઓ, તમે કેવા લાગો છો? તો લાગે કે વાવ, ધેટ્સ ગ્રેટ. થોડી વાર માટે આપણે એ લોકોને પૂછીએ કે લાઈક કે લાઈક તમારી નાકની જગ્યાએ તમારું નાક વધતું હોય તો હાઉ ડુ યુ ફીલ, રાઈટ? બીજી રીતે જોવા જઈએ તો લાઈક તમારું લાઈક કાન ખાતું હોય ને લાઈક સમથિંગ બટ ગોડ રિયલી ડીડ ગ્રેટ જોબ. અને પ્રભુએ ખરેખર આત્મા પોતાની પ્રતિકૃતિ સમાન મનુષ્યની રચના કરી. સો હી ઇઝ અ ઓસમ ગોડ. હી ઇઝ લાઈક એણે મનુષ્યને બહુ પ્રેમથી બનાવ્યો. એટલું જ નહીં, પ્રભુએ શાંતિથી લાઈક એની વાચા આપી. દરેકે પોતાની અંદર જે કૃતિ હતી તે દરેકે એને આપી. પ્રભુનો પવિત્રતાનો આત્મા જે પ્રભુમાં હતો તે પણ એણે આદમને આપી દીધો. પણ આદમે પાપ દ્વારા એ સમક્ષતા ખોઈ દીધી અને ખરેખર આત્મા એનું એ આત્મિક જીવન ત્યાં નષ્ટ થયો અને એને પૃથ્વી પર મોકલી આપવામાં આવ્યો. તો આગળ આપણે વધીએ તો પ્રભુ એને આશીર્વાદ આપે છે. સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરો, વશ કરો, સમુદ્રના માછલા, આકાશના પક્ષીઓ અને દરેકે પ્રાણીઓ પર તમે અમલ ચલાવો. જો આ આશીર્વાદો આપણાને મળ્યા છે તો ખરેખર આત્મા શું આપણે આપણા જીવનમાં એ આશીર્વાદો જોઈ શકીએ છીએ? કેમ કે ઈશ્વરના પહેલા અધ્યાયની અંદર જે વચનો છે ને, એ ખરેખર આત્મા બાઇબલ આખું જે ખરું ને પછાડી, તે આ જ વચનોનું પ્રતિબિંબ છે. કે લાઈક પ્રભુએ કીધું કે સફળ થાઓ, બધા સફળ થયા, વધો, વધી ગયા, લાઈક પૃથ્વીને ભરપૂર કરો, પૃથ્વી ભરાઈ ગઈ, બસ કરો, ખરેખર આત્મા નાની જગ્યા પર માણસ રાજ કરે છે કે આ મારી જમીન છે, આ મારી જમીન છે. અને ખરેખર આત્મા અત્યારે જંગલો બધા ખુલ્લા પડ્યા છે ને, ત્યાં માણસ અત્યારે ઘૂસીને પોતાના કબજે કરે છે. લાઈક કોઈ વસ્તુ હિડન નથી, એવરીથિંગ ઇઝ લાઈક ડિસ્કવર્ડ. અને અહીંયા એટલા માટે પ્રભુ કહે છે કે લાઈક આ પાંચ વસ્તુ મેં જે કીધી ને તે થઈ ચૂકી છે. અરે ખરેખર અર્થમાં મનુષ્ય સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર અને દરેક પ્રાણીઓ પર અમલ ચલાવે છે. તો ખરેખર અર્થમાં આપણે અત્યારે આપણી જાતને જોઈએ કે જે આશીર્વાદો પ્રભુએ આપણને આપ્યા છે તે ખરેખર અર્થમાં આપણા જીવનમાં છે અને અને જો નથી તો શા માટે? ઓકે, ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે શું માતા પિતા તરીકે આપણા જીવન ઈશ્વરે સાક્ષીરૂપ છે? થર્ડ ક્વેશ્ચન કે જો ઈશ્વરે આપણને તેની પ્રતિકૃતિ સમાન બનાવ્યા હોય અને એમના બાળકો તરીકે જો આપણી રચના કરી હોય તો ઈશ્વર આપણી પાસે શું માંગે છે? શું ક્યારે આ બધી બાબતોનો આપણે વિચાર કર્યો છે ખરો? ઓકે, આટલા બધા આશીર્વાદ આપણે મળ્યા છે પણ છતાં પણ ઘણી વાર આપણે આપણા જીવનની અંદર આ આશીર્વાદોને ખરેખર અર્થમાં કમતી માલુમ પડેલા દેખાય છે. તો ખરેખર અર્થમાં આપણે પ્રભુનો આશીર્વાદ તો ઘણી વાર પ્રાપ્ત કરતા નથી પણ આપણે પ્રભુના કોપનું કારણ બનીએ છીએ, રાઈટ? તો પ્રભુ કહે છે કે લાઈક તમે કોપનું કારણ શા માટે બનો છો? તો એના માટે બાઇબલમાં બહુ વ્યવસ્થિત રીતે બધું લખવામાં આવ્યું છે કે કોલોસીયોને પત્ર તેનો 3 અધ્યાય અને તેની 5-10 કડી, તે જ રીતે એફેસિયન ચેપ્ટર 5 અને વર્ડ 1-5. પ્રભુ એવું કહે છે કે લાઈક મેં તમને પુષ્કળ આશીર્વાદ જ મારે આપવો છે. પણ ઘણી વાર કેવું છે કે એ આશીર્વાદો રોકાઈ જાય છે. આપણા અંગત જીવનમાં આપણે એ આશીર્વાદો જોઈ શકતા નથી પણ ઘણી વાર એવું થાય છે કે આપણા જીવનમાં આવું શા માટે થાય છે. આપણે રડીએ છીએ, દુઃખી થઈએ છીએ, લોકો પાસે જઈને આપણે ખરેખર અર્થમાં જેને નિસહાય થયા હોય તેવી રીતે આપણે લોકોની સમક્ષ ઉભા રહીને લાઈક મદદની માંગણી કરીએ છીએ. પણ ઈશ્વર કહે છે કે ના, મેં તમને દાસત્વનો આત્મા આપ્યો નથી. પણ ખરેખર અર્થમાં મનુષ્ય એ ખરેખર પ્રભુની અસીમ કૃપાને ભૂલી ગયો છે. મનુષ્ય એના એ ખરેખર એ આત્મિક મટીને દૈહિક થઈ ગયો છે. અને એટલા માટે જ્યારે ઈશ્વર કહે છે કે લાઈક યુ નો મેં તને આ જે આશીર્વાદ આપ્યો તે ખરેખર આત્મા તારા જીવનમાં તું જોઈ શકે છે, અને જો આપણા જીવનમાં આશીર્વાદ નથી જોતા અને કોપ આવે છે તો એ કોપ શા માટે આવે છે? તો આજે હું તમને એટલા માટે લાઈક કહું કે વિબીએસમાં લાઈક આપણે છોકરાઓ માટે આટલું બધું ધ્યાન આપીએ છીએ, પણ આપણે પણ એ આત્મિક પિતાના બાળકો છીએ, અને એ આત્મિક પિતાના બાળકો તરીકે ઈશ્વર શું કહે છે આપણા માટે, અને એ વસ્તુની પકડ હું તમને આપું છું. બીજું એ વસ્તુ કે જ્યારે આપણે મા બાપ તરીકે દ્રઢ રહીશું ત્યારે જ આપણે આપણા બાળકોને પણ એ ઉચ્ચ શિક્ષણ આપી શકીશું. મારો મેઇન ટોપિક છે કે શું આપણે આપણી જાતને બચાવી શકીશું કે જેથી આપણે આપણા બાળકોને એ શિક્ષણ આપી શકીએ. સો આગળ પહેલો ક્વેશ્ચન છે કે આપણે ઈશ્વરના આશીર્વાદો શું ખરા અર્થમાં પ્રાપ્ત કર્યા છે. સેકન્ડ છે કે શું એ આશીર્વાદો પ્રાપ્ત કરવાના બદલે દેવના કોપનો શું આપણે ભોગ બનીએ છીએ, અને કોપનો ભોગ બનીએ છીએ તો શા માટે? તો એના માટે કોલોસિયન ચેપ્ટર 3 અને વર્ડ 5-10 અને એફિશિયન ચેપ્ટર 5 ક્લિયરલી મેન્શન કરે છે કે પ્રભુ કહે છે કે લાઈક તમે વિષયવાસના ભૂંડી ઈચ્છા, દ્રવ્ય લોભ, મૂર્તિ પૂજા તેમજ દરેક પ્રકારની મલિનતા તેમજ ખરેખર આની ગલાતિયન પત્ર ચેપ્ટર 5 વર્ડ 90-21 માં દરેક વસ્તુ લખી છે કે અપવિત્રતા, વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, પછી જાદુ, વેરભાવ, કજ્જા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષા પક્ષી, અદેખાઈ, છાટકાઈ, વિલાસ અને એવાના જેવા દરેકે દરેક કામ મેં તમને ચેતવ્યા હતા, પણ હમણાં ચેતવું છું જો એવા કામ જેઓ કરે છે તેઓ દેવનો રાજ્યનો વારસો પામશે નહીં. શું ખરેખર અર્થમાં આપણે ઈશ્વરના એ વચનોને વળગ્યા છે? અને અહીંયા સ્પષ્ટપણે બાઇબલ લખે છે એફેસિયન ચેપ્ટર 5 અને 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 યા એફેસિયન ચેપ્ટર 5 અને અને વર્ડ 5 જોઈએ વાંચો 5-6.
દેવના રાજ્યમાં કઈ વારસો નથી અને કોઈ નિરર્થક વાતોથી કઈ વારસો નથી અને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવા કામોને લીધે દેવનો કોપ આજ્ઞા ભંગ કરનારા પર આવે છે.
આ પ્રભુનો કોપ આવી રીતે આવે છે. કોલોસિયન ચેપ્ટર 3 વર્સ 5-10 માં લખ્યું છે કે એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે કે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્ય લોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો, એ કામોને લીધે આજ્ઞા ભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. તો આ જગ્યા પર કહેવાનો મતલબ એ છે કે આપણે એ કોપથી દૂર રહીએ, પ્રભુનો એ કોપને ટાળીએ. સેકન્ડ ક્વેશ્ચન એ છે અને બાળકોને લાઈક બાળકોને પ્રભુ શું કહે છે કે શું તમારું જીવન ઈશ્વરના બાળકો રૂપી જીવન છે? અને એની અંદર બાળકો માટે ઈશ્વર ખાલી એક જ લાઈક મારા મંતવ્ય પ્રમાણે જાણે ઈશ્વર એક જ વાક્યની અંદર બધું જ કહેતો હોય તેવું છે કે લાઈક એફેસિયન ચેપ્ટર 6 વર્ડ 1-3 જયારે વાંચો 6 વર્ડ 1-3
છોકરાઓ પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો કેમ કે તે યથાયોગ્ય છે. તારા બાપનું તથા તારી માનું સન્માન કર તે પહેલી વચનયુક્ત પ્રાર્થના છે.
લોકોને શીખવ અને ખરેખર અર્થમાં આપણી જે આજ્ઞાઓ છે એમાં પાંચમી આજ્ઞા પ્રમાણે પુનમીય પુસ્તક પ્રમાણે એક સ્પષ્ટ કહે છે કે તું તારા મા બાપનું સન્માન કર. અને ખરેખર અર્થમાં જયારે પાઉલ વસ્તુ જાણે છે ત્યારે એ દૈહિક પિતા તરીકે એ પહેલી આજ્ઞા ઠરાવે છે અને કહે છે કે આ તો વચનપૂર્ણ આજ્ઞા છે કે તું તારા મા બાપનું સન્માન કર અને કે જેથી ખરેખર અર્થમાં તારું આયુષ્ય પૃથ્વી પર લાંબુ થાય. હવે આ જે બે વાક્યની અંદર લાઈક બંને જગ્યા પર પ્રભુ સરખું જ કહે છે. જૂનો અને નવો કરાર આપણને સરખું સૂચવે છે. અને અહીંયા કેવું છે કે લાઈક બાળકો તરીકે આપણે કેવા ઠરીએ, હકીકતમાં આપણે લાઈક જેવી રીતે આપણા જગીક બાપ છે તેવી રીતે આત્મિક બાપ છે, તેવી રીતે જેવી રીતે જગીક આપણે સંતાન છે તેવી રીતે આપણે પણ આત્મિક સંતાન બનવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એવું છે કે લાઈક એક જગીક બાળક તરીકે લાઈક આપણે કેવું જીવન જીવીએ છીએ. જ્યારે હું નાનો હતો ત્યારે લાઈક બધા કહેતા કે લાઈક યુ નો કોઈ પણ જગ્યાએ જતા તો બધા લાઈક મા બાપ તરીકે લાઈક મારા પપ્પાનું નામ લે અને પછી કહે કે આ તો એમનો બાળક છે, આ તો એમનો છોકરો છે આમ તેમ. તો એક દિવસ લાઈક યુ નો મેં મારા ફ્રેન્ડ લોકોને નાનપણથી કહેતો હતો કે લાઈક એવું ના થાય કે હું ફરતો હોઉં મારા થકી મારા મા બાપ ઓળખાય. તો લાઈક યુ નો લાઈક એને ખરેખર અર્થમાં હું ઈશ્વરની બહુ કૃપા માનું કે લાઈક ઘણી જગ્યાએ પછી મેં એવું સાંભળ્યું કે લાઈક આ મરીશ નામ યુક્તા એન્ડ ધેટ્સ ઓસમ. તો લાઈક હું મારી રીતે બડાઈ નથી કરતો કે હું એ નથી કરતો, પણ ધેટ્સ ધ લાઈફ. કે જ્યારે ખરેખર આત્મા જ્યારે આપણે ઈશ્વર પિતાના બાળકો તરીકે આપણે જીવન જીવતા હોય તો ઈશ્વર કહે છે કે તમે સાક્ષીરૂપ મારા સાક્ષીરૂપ છો, તમે જ્યાં જશો ત્યાં મને પ્રગટ કરનારા છો, તમે હવે તમારામાં તમે નહીં પણ તમારામાં જે વસે છે એવું મારો પવિત્રતાનો આત્મા એ હવે વસે છે, અને તમે તો મુવા પણ હવે હવે તમે નહીં પણ તમારામાં વસેલો મારો આત્મા જીવશે અને હવે તમે જીવો છો. તો લાઈક જ્યાં હોય ત્યાં પ્રભુના સાક્ષીરૂપ થઈએ અને આપણા થકી ઈશ્વરને માન મળે. સો પહેલી વસ્તુ એ છે કે બાળકો તરીકે આપણે એવું જીવન જીવીએ કે જેથી આપણા જૈવિક મા બાપને તો માન મળે જ પણ આપણો આત્મિક બાપ પુષ્કળ સમૃદ્ધિ પામે અને ખરેખર આત્મા એનો જય થાય. એનીવે ત્યાર પછી ખ્રિસ્તી મા બાપ તરીકે આપણું જીવન કે ખ્રિસ્તી મા બાપ તરીકે આપણે કેવું જીવન જીવીએ છીએ. એનીવે એફેસી ચેપ્ટર 6 એન્ડ વર્ડ 4, ખાલી આમાં પણ હું તમને કહું છું કે ઘણી બધી કલમો લાઈક મેં કાલે અધ્યયનમાં વાંચી પણ પ્રભુની કૃપાએ મને એટલા બધા વચનો મળ્યા પણ મને એવું થાય કે લાઈક યુ નો શોર્ટ સમયમાં હું કેવી રીતે કંઈક વસ્તુ કહું, અને એની અંદર એક એકદમ સારામાં સારી કલમ મને મળી છે અને એ છે એફેસિયન્સ ચેપ્ટર 6 એન્ડ વર્ડ 4. જેવો વાંચો,
વળી પિતાઓ તમારા છોકરાઓને જીવો નહીં પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
ઓકે, આની અંદર કેટલું સ્પષ્ટ કીધું છે કે પિતાઓ તમારા છોકરાઓને ચીડવો નહીં પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. હવે પ્રભુના શિક્ષણને બોધમાં તમે ક્યારે ઉછેરી શકો કે જ્યારે ખરેખર આત્મા તમે તમારી જાતમાં ઈશ્વરના એ વચનો જોઈ શકો, તમારું જીવન એ ખરેખર આત્મા ઈશ્વર પ્રેરિત જીવન હોય, એ પવિત્રતાના આત્માનો સ્પર્શ તમારા જીવનમાં હરેક ક્ષમણે તમે એને લાઈક એનથી ચાર થતા હોય, ધેન એન્ડ ધેન યુ કેન લાઈક તમારા છોકરાઓને તમે શીખવી શકો. અને ઈશ્વર કહે છે, અહીંયા ઈશ્વર શું કહે છે કે પુનર્નિર્મિત પુસ્તક તેનો 6 અધ્યાય તેની 7 કલમ જો એવો વાંચો જોરથી. આ અધ્યાય આપણે પહેલા વંચાયો અને એમાં લખ્યું છે, યા મા બાપ તરીકે આપણું જીવન પ્રભુમાં ત્યારે જ હશે જ્યારે પુનર્નિર્મિત પુસ્તકના 6 અધ્યાય તેની 7 કલમ પ્રમાણે આપણે આપણા બાળકોને કંઈક શીખવીએ.
અને તે તું ખંતિ તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે, ત્યારે તે વિશે વાત કર.
યા આમાં એકદમ સ્પષ્ટપણે કહે છે કે ખંતિ તું તારા છોકરાને શીખવ. એ કેવી રીતે શીખવાની વાત કરે છે કે જ્યારે તું બેઠો હોય, જ્યારે તું રસ્તે ચાલતો હોય, ત્યારે જ્યારે તું સૂઈ ગયો હોય, જ્યારે તું ઉઠે, ત્યારે જે તારો દીકરો તારી બાજુમાં બેઠો છે તેને તું શીખવ, એવું કહે છે. એટલું જ નહીં, એને એવું કહેવામાં આવે છે કે તું એને તારા હાથ પર બાંધ અને તારા કપાળભૂષણ, એટલે આને કપાળભૂષણ કહેવાય, એના પર તું એને લખી રાખ, એને મુદ્રાંકિત કર, કે જેથી ખરેખર અર્થમાં તારું બાળક જે તરત થકી આખું જગ જોઈ છે તેને તું શીખવી શકે કે ખરેખર ઉત્તમ પિતા કોણ છે અને ઉત્તમ જીવન શું છે. દરેકે દરેક ઉત્તમ વાનાથી તું એને તૃપ્ત કરી શકે. અને ખરેખર અર્થમાં આ વચન જાણે બહુ મોટી વસ્તુ શીખવતો હોય ને, ખ્રિસ્તી જીવનનો પાયો છે. અને આની અંદર જ ખરેખર અર્થમાં ઈશ્વર એ પાઉલને માટે એનો આત્મિક પિતા બને છે. ખરી વાત કે ખોટી વાત છે? રાઈટ, ઈશ્વર એ પાઉલનો આત્મિક પિતા હતો. અને જ્યારે પાઉલ એ આત્માથી ભરાઈ ગયો અને એ આત્મિક પિતાને એને પોતાના જીવનમાં ગ્રહણ કર્યા, એને ખબર પડી કે ઈસુ એ જ પ્રભુ છે, એ જ મારો મુક્તિદાતા, એ મારો તારનાર, એ મારું જીવન છે. અને ખરેખર આત્મા એ પોતાનું જીવન સમર્પિત કરે છે. એ જીવનના એ કોઈ પણ વ્યક્તિ તરફ દ્રષ્ટિ કરતો નથી, એ માત્ર ઈસુને જોઈને દરેક જગ્યા પર જઈને કહે છે કે ઈસુ એ મારો પ્રભુ છે. અને ખરેખર આત્મા જ્યારે એ શીખે છે કે એ મારો બાપ, મારો પિતા અને મારો સનાતન ખડક છે, ત્યારે એ તિમોથીનો પિતા બને છે. અને એ જગીક પિતા બને છે ખરો, પણ એની સાથે એનો આત્મિક પિતા બને છે. અને એ તિમોથીને સમજાવે છે, કેમ કે ખરેખર આત્મા તિમોથી નાનો છોકરો છે, અને તિમોથીને એ સમજાવે છે કે વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં તું સર્વને નમૂનારૂપ થશે. અને એ નમૂનારૂપ કેમ થવાની વાત કરે છે કે આ રીતે લાઈક યુ નો એ ખરેખર આત્મા એ જગીક બાપ તરીકે એ ઈચ્છા રાખે છે કે જગમાં તો ઠીક પણ તરત થકી જે હવે પછી ઈશ્વર લોકો જોવાના છે ને તેને પણ માન મળે. તો ખરેખર આત્મા એક બાપ તરીકે આ જગ્યા પર આપણે એક વિશ્વાસપૂર્ણ પાઉલ જેવું જીવન જોઈએ. રાઈટ, ઓકે, આગળ જોઈએ. શું પ્રભુ પરના વિશ્વાસથી ખરા અર્થમાં આપણે દેવના દીકરાઓ છીએ? હવે એક બાપ તરીકે, એક બાળક તરીકે આપણે થોડી વાર માટે વિચાર કરીએ કે શું ખરેખર અર્થમાં આપણે એ ઈશ્વર પર વિશ્વાસ કર્યો. તો ખરેખર અર્થમાં શું એ વિશ્વાસ આપણો કેવો છે? લાઈક ખરેખર અર્થમાં દ્રઢ છે એ વિશ્વાસ તમને તારી શકે? કેમ કે જો તમે વિશ્વાસ કરશો એ જ વિશ્વાસ તમારો દીકરો ધારણ કરશે, તમે જે વસ્તુને નકારશો એ તમારો દીકરો નકારશે. કેમ કે ખરેખર આત્મા એ બાળક એ તમારું પ્રતિબિંબ છે, બાળકો તમને જોઈએ છે. અને જુઓ શું કહે છે કે પ્રભુ એ વિશ્વાસની વાત કરે છે, એક વિશ્વાસ એવો છે કે જેણે જોયો નથી, કશું કર્યું નથી, પણ ઈશ્વર એ પ્રભુ છે, પ્રભુ ઈશ્વર એ પ્રભુ છે, પ્રભુ યહોવા એ પ્રભુ છે, એ જીવતો દાતા છે, અને જે વિશ્વાસ કરીને ચાલે છે અને ફિતર જેવી રીતે ઈસુ પર નજર રાખીને દોડે છે, લાઈક યુ નો પાણી પર ચાલે છે, લાઈક એવી રીતે ચાલવાની એ કરીએ છે, પણ અહીંયા પ્રભુ દેખાતા નથી અને વિશ્વાસ કોઈ કરે છે, શું એવો વિશ્વાસ શું આપણે ધારણ કરીએ છીએ? તો બીજો વિશ્વાસ છે થુમાનો વિશ્વાસ, કે લાઈક શું આપણે એને ટચ કરીને મહેસૂસ કરીએ છીએ કે લાઈક એ પ્રભુ છે? તો આ બે વિશ્વાસની વાત આવે છે ત્યારે હું તમને કહું છું કે લાઈક આપણો વિશ્વાસ કેવો છે, કે કોઈ કહેવાથી આપણે વિશ્વાસ કર્યો છે, શું આપણા અનુભવમાં પ્રભુ ખ્રિસ્તનો અનુભવ તમને થયો છે, કે પછી ખરેખર અર્થમાં તમે એને ટચ કરીને વિશ્વાસ લીધો છે? આ વાતની અંદર ઘણા લોકોને થાય કે ટચ કેવી રીતે કરાય, ઘણા લોકોને એવું થાય કે આપણે આંખ બંધ કરીને કેવી રીતે વિશ્વાસ કરી શકીએ. નો ડાઉટ દરેક વ્યક્તિનો વિશ્વાસ છે, પણ હું એમ કહું છું કે ટચ કરેલો વિશ્વાસ એ છે, અને આંખ બંધ કરીને ખાલી પ્રભુ છે એવો વિશ્વાસ કરીને પણ જીવનારા લોકો છે. હવે થોડી વાર માટે હું વિચાર કરું તો લાઈક આપણી સામે જોશી સર આવી ગયા, રાઈટ? જોશી સરે ખાલી એવું કીધું કે પ્રભુ ઈસુએ મને દર્શન આપ્યું, મેં જોયા અને મેં વિશ્વાસ કર્યો, રાઈટ? સો ધેટ્સ વન કાઇન્ડ ઓફ ફેથ. મારી અહીંયા અહીંયા થોડા ટાઈમ પહેલા અહીંયા પાકિસ્તાની ચર્ચમાં હું બેઠો હતો, એક નાની છોકરીએ સાક્ષી આપી કે ઈશ્વરને જોયા. મને નથી લાગતું લાઈક કે નાની છોકરી જૂઠું બોલે, બટ સી હેડ સીન, બીકોઝ એને કીધું કે લાઈક મેં આવું કોઈ વ્યક્તિને જોયા. હું આવવામાં હતો, મારા મમ્મીને બધા લોકો પ્રાર્થના કરતા હતા, ત્યારે એક નાની છોકરીએ એવું કીધું કે બાબા એને બધાના માથા પર હાથ ફેરવીને ગયા. એન્ડ દેટ્સ એ છોકરીનો વિશ્વાસ કે નો ગોડ છે જ, અને આઈને મેં જોયા. સો લાઈક ધીસ પીપલ હેવ સીન ગોડ, કે લાઈક એમણે જોયા કે ગોડ કેવા છે. એવું નહીં, પણ મારા આહવાની અંદર એક ફેવી બેન છે જે જન્મજાત ફેવી માસી છે, પછી એક સોમી બેન છે જે જન્મજાત અભણ છે અને આજે વાંચે છે, અને એવું કહેવામાં આવ્યું કે લાઈક તમે કેવી રીતે વાંચો છો? તેમણે કીધું એક દિવસ રાત્રે પ્રભુએ મારા માથા પર હાથ મૂકીને, મારા લાઈક માથા પર હાથ ફેરીને મને કીધું કે બેટા વાંચ, તું વાંચી શકે છે. તો કે ના, એના પતિએ વિશ્વાસ ના કર્યો. તો પ્રભુ કહે છે કે નહીં બેટા, તું ઉઠને વાંચ. અને જયારે વાંચવા લાગ્યા ત્યારે એના પતિને જરા સંભળાયું અને ઉભા થઈ ગયા અને કે શું વાંચે છે, જરા જોવો તો ખરું. અને ખરેખર ગીતશાસ્ત્રનો પહેલો અધ્યાયની પહેલી કલમ વાંચતા હતા અને પેલા ભાઈ એકદમ હક્કા પક્કા થઈ ગયા કે મારી પત્ની જે સ્કૂલમાં નથી ગઈ, જેને કુજસ કંઈ વાંચ્યું નથી, ને આ વાંચે છે. અને દેટ્સ અ વિશ્વાસ. હું જે વસ્તુ કહું છું લાઈક આ તો ખાલી વચનો છે, સમય બહુ ઓછો છે, એટલા માટે હું આગળ વધું છું. સેકન્ડ થિંગ, લાઈક આપણે કેવો વિશ્વાસ કરે છે અને શું આપણો વિશ્વાસ આપણને તારશે, દેટ્સ અ ક્વેશ્ચન. એનીવે આગળના ટોપિકમાં જઈએ કે દેવના બાળકો તરીકે આપણ સર્વને માટે પ્રભુની માન્ય ઈચ્છા શું છે? કે આપણે બાળકો તરીકે તો ચાલો થોડું સારું જીવન જીવવાના છે, રાઈટ? એક મા બાપ તરીકે કદાચ ભૌતિક રીતે અથવા લાઈક યુ નો દૈહિક રીતે આપણે આપણા બાળકોનું સારું પોષણ કરીશું અને સારી નામનામો મેળવીશું, પણ દેવ બાપ જે ખરેખર અર્થમાં આદમરૂપી એક બાળકની રચના કરે છે, જે ખરેખર અર્થમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં એવું કહે છે કે તને વિવિધ કરવામાં હતી, પૃથ્વીના ઊંડાણમાં તને ગોઠવવામાં આવ્યો ત્યારે તારું ખરડું મારથી અજાણ નહોતું. તો લાઈક એ ઈશ્વર આજે એવું કહે છે કે દેવના બાળકો તરીકે મારી પણ ઈચ્છા છે. તમે તમારા નાના બાળકો જ્યારે મોટા થાય છે તમે કેવી ઈચ્છા રાખે છે કે હવે આ કરે, એની નાની નાની વસ્તુ પર આપણી કેટલી બધી પકડ હોય કે નાની નાની વસ્તુ પર લાઈક કેમેરામાં આપણે એને કેચ કરીએ. સો એ ઈશ્વર પિતા પણ ઈચ્છા રાખે છે કે તમે સારામાં સારા બાળકો થાઓ, અને એટલા માટે ઈશ્વર એવું કહે છે કે મારી ઈચ્છા તું જાણ. અને એટલા માટે કે લાઈક બાળક એની ઈચ્છા જાણી શકે એટલા માટે પ્રભુ એના જીવતા વચનો આપ્યા, રાઈટ? ઓકે, પ્રભુની માન્ય ઈચ્છા માણસને માટે શું છે, એના બાળકને માટે શું છે? તો ખરેખર અર્થમાં યોહાનનો ત્રીજો અધ્યાય 16મી કલમ બધાને જ આવડે છે કે પ્રભુએ જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો પૃથ્વી પર મોકલી આપ્યો કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તે મરે નહીં પણ અનંત જીવન પામે. તો દેટ્સ અ મેન થીમ, કે અનંત જીવન એટલે પ્રભુ કહે છે કે હું જ્યાં છું ત્યાં તું હોય, તમે જ્યાં છો ત્યાં તમારા બાળકને તમે રાખવાની ઈચ્છા રાખો છો. ઈશ્વર પિતા એવું કહે છે કે હું જ્યાં છું ને ત્યાં તમે આવો, અને એટલા માટે હું જગા તૈયાર કરવાને જાઉં છું, ને દરેકે દરેક મોટી મોટી વાતો કહી છે. એનીવે થોડા શબ્દમાં કહું તો પ્રભુ કેવું જીવનની ઈચ્છા રાખે છે, જેને આપણે જગીક પિતા તરીકે આ વાતો થકી કેટલા પ્રભાવિત થઈએ. એનીવે ગલાતિયન ચેપ્ટર 4 એન્ડ વર્સ 5 ટુ 7 કેન યુ રીડ ફર્સ્ટ?
ગલાતી 4 5 થી 7 એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે તેથી આપણે તેના પુત્ર તરીકે ગણાઈએ, અને તમે પુત્ર છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે જે આપા બાપ એમ કહીને હાક મારે છે. એ સારું, હવેથી તું દાસ નથી પણ પુત્ર છે, અને જો તું પુત્ર છે તો દેવે દેવને આશરે વારસ પણ છે.
જો આ જગ્યા પર પ્રભુ એકદમ સનાતન રીતે કહી દે કે માણસ પોતાના પાપથી પ્રભુથી વિમુખ થઈ ગયો, ઘણી વાર પ્રભુના વચન માણસને મળતા નથી એટલા માટે વિમુક્ત થાય છે. પ્રભુ બે રીતની વાત કરે છે. એક જગ્યા પર એવું કહે છે કે મેં ઘણા લોકોને મારા જ્ઞાનથી વંચિત રાખ્યા છે, પણ ઘણી જગ્યાએ એવું કહે છે કે જેને મેં પસંદ કર્યા છે ને તે જ મારી પાસે આવી શકે છે, અને તેને જ હું પુત્ર લઈને, જેવી રીતે પ્રભુએ પોતાના દીકરાને આપણા થકી મોકલી આપ્યા, જે સનાતન વચન આપણા માટે મોકલવામાં આવ્યું તે પ્રમાણે કે દીકરો તમને છોડી શકશે. અને અત્યાર સુધી આપણે નિયમોને આધીન થઈને પ્રભુને વળગતા હતા. જૂનો કરાર પૂરો નિયમોને આધીન હતો કે મારો બા લાઈક પ્રભુના વચનો આ છે ને આપણે એને વળગી રહીએ અને આવું જીવન જીવીએ. પણ જ્યારે જીઝસ આવ્યા ત્યારે એમણે રીતિ આપી. પહેલાં ખાલી વચનો હતા, પણ ઈશ્વર પિતા જે પ્રભુ ઈસુએ એક પ્રેમનો ઉત્તમ નમૂનો આપીને ગયા, અને એમણે ખાલી એવું કીધું કે મારા થકી આઈ એમ ધ વે, આઈ એમ ધ ટ્રુથ, યુ નો, કે હું જ માર્ગ સત્ય અને જીવન હું જ છું. તો એ જે રીતિ આપીને, એટલા માટે અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે કે એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા, જે બધા જ પહેલાં નિયમને આધીન હતા, તેઓને તે છોડાવી લે કે આપણે સર્વ તેના પુત્રો ગણાય, અને તમે પુત્ર છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે આબા બાપ એમ હાક મારે છે. એ સારું, હવેથી તું દાસ નથી પણ તું પુત્ર છે, અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ પણ છે. પ્રભુએ માણસને જો એની પ્રતિકૃતિ સમાન બનાવ્યો છે ને, તો એના આત્મામાં એનો આત્મા પોર કરી શકે છે, માનો છો કે નહીં? અને એ પવિત્ર આત્માને એ ઈશ્વર પાસેથી માંગવો એ આપણું કામ છે. કેમ કે ખરેખર આત્મા બાઇબલમાં લખ્યું છે કે બળાત્કાર એની પાસે ઈશ્વરના રાજ્યના ઉપર બળાત્કાર થાય છે, રાઈટ? હેવ યુ હર્ડ અબાઉટ? એ કોણ કરે છે? લાઈક માણસ અહીંયા બેસીને કન્ટિન્યુઅસ પ્રાર્થના કરે કે હે પ્રભુ તું મને આપ, એ પ્રભુ તું મને આપ, એ વિશ્વાસની જે માંગણી છે ને તે આ છે કે માણસ માંગતો નથી એ પામતો નથી, રાઈટ? માણસને કહે કે તું માંગ, તું વિશ્વાસમાં દ્રઢ થા કે તું વગર માંગે હું તને જાણું, હું તને આપું. બાપની ઈચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તું રહે, મારી પાસે જે છે તે હું તને આપું, મારી સમૃદ્ધિ એ તારી સમૃદ્ધિ, આ જગતનું રાજ્ય જ્યાં સફળ થવાનો આશીર્વાદ છે એ તો ઈશ્વરે પહેલેથી આપી દીધો. પણ આપણે ખરેખર અર્થમાં આ બધી વસ્તુ ભૂલી ગયા છે. એનીવે, ગલાતિયન ચેપ્ટર 3 વર્ડ 26 ટુ 28 જોઈએ વાંચો.
ગલાતિયન 3:26 થી 28 માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો, અને જો તમે ખ્રિસ્તના છો
અત્યારે વિશ્વાસ કર્યો તમે અત્યારે તારણ પામી શીખ્યા, આ હાલ જ માન્ય કાળ છે. અને જો ખરેખર આત્મા તમે આ ખ્રિસ્તી જીવન જીવશો, તમારા બાળકને એ ખરેખર આત્મા તમે જાગતા ઉઠતા સૂતા બેસતા બાઇબલના વાંચનો લખીને મનન કરાવશો, પોતે મનન કરીને મનન કરાવશો, તમે એ ખરેખર આત્મા પ્રભુને ઈચ્છાયુક્ત એ જીવન જીવશો, તો ધેન એન્ડ ધેન યોર લાઈક તમારા છોકરા એમાં વૃદ્ધિ પામશે. અને એક સમય એવો આવશે કે ખરેખર આત્મા જેના ઘરમાં બાઇબલ વંચાય છે અને જેના ઘરની અંદર ખરેખર આત્મા નિયમિત પ્રાર્થના થાય છે, એના દીકરાઓ સારા હોય છે, રાઈટ? એને એ પોતે સમૃદ્ધ હોય પણ એના દીકરાઓ સારા હોય, દરેક બાબતો સારી થતી હોય. અને ખરેખર આત્મા પ્રભુ કહે છે ને કે મેં નેકીવાનને પડતા જોયો છે, સોરી નેકીવાનને ઠોકર ખાતા જોયો છે, પણ લાઈક એને જમીન દોસ્ત થયેલો જોયો નથી, રાઈટ? ઈશ્વર કોઈને પડવા દેતો નથી, અને ગમે એટલી માંદગી, ગમે એટલી બીમારી, ગમે એટલી વિચંબડાવામાં પણ પ્રભુ ઉભો કરશે, અને પ્રભુ છોકરાને પુષ્કળ આશીર્વાદ આપશે. ઓકે, લાસ્ટ વાક્ય ખાલી એટલું જ કહું છું કે પ્રભુ કેવું જીવનની ઈચ્છા રાખે છે. તો ગલાતી ચેપ્ટર 5:16-21, ધેટ્સ ધ લાસ્ટ વર્ડ. Galatians chapter 5, verse 16 to 21.
Galatians chapter 5, verses 16 to 21. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત થશો નહીં, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજ્જાકંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, ઉસમ, પક્ષાપક્ષી, અદેખાય, છાકચાય, વિલાસ અને એઓના જેવા કામ, જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં, પણ તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ આનંદ શાંતિ સહનશીલતા માયુપણું ભલાઈ વિશ્વાસુપણું નમ્રતા તથા સંયમ છે એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્તના છે તેઓને દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધા બધા સમય જળ્યો છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અધિકાર રાખીને મિથ્યા ભડાઈ ન કરીએ.
ઓકે, અહીંયા સ્પષ્ટપણે કીધું છે કે આત્માનું ફળ એ પ્રેમ આનંદ શાંતિ સહનશીલતા માયાળુપણું ભલાઈ વિશ્વાસુપણું નમ્રતા તથા સંયમ છે અને એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. શું આપણે આમાં દ્રઢ ના રહી શકીએ? પહેલા આપણે આપણી જાતને તપાસીએ, આપણી જાતને દ્રઢ કરીએ અને આપણા બાળકોને પ્રભુના ખરેખર મોટા વચનોમાં ઉછેરીએ અને ખરેખર અર્થમાં જ્યારે આપણા જીવનની અંદર આપણે દેવ પિતાની માન્ય ઈચ્છા પૂર્ણ કરીશું ત્યારે જ ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને તેનો જે આશીર્વાદ જે ખરો 28મી કલમ પ્રમાણે 28:29 કે સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરો, વસ કરો અને સમૃદ્ધ એટલે સમુદ્રના પૃથ્વી પરના તથા દરેકે દરેક આકાશમાં ઉડતા દરેક પ્રાણીઓ પર તમે લાઈક એના પર જય મેળવો અને તમે તમારા તને વસ કરો. તો લાઈક એ ઈશ્વરની જે કૃપા છે, જે ઈશ્વરનો આશીર્વાદ છે ત્યારે જ પ્રાપ્ત કરી શકીશું જ્યારે આપણે જોઈ શકીશું. જ્યારે માણસને પવિત્રતાનો આત્મા આવે છે ને ત્યારે માણસ નોર્મલ માણસ ન રહેતા સમસન જેવો થઈ જાય છે. જ્યારે માણસને પવિત્રતાનો આત્મા આવે છે ત્યારે એ સમુએલ જેવો થઈ જાય છે, એ યશાયા જેવો થઈ જાય છે અને એ ખરેખર આત્મા લાઈક યુ નો બલામ જેવો થઈ જાય છે. લાઈક હી ઇઝ લાઈક ઓસમ પર્સન કે જે ખરેખર આત્મા કોઈ માણસની દરકાર રાખતો નથી, એ કોઈ વ્યક્તિને વાતો પર ધ્યાન લગાવતો નથી અને એનું જીવન એની પાસે કશું ના હોય પણ એ અંદરથી બહુ સમૃદ્ધ હોય. અને ખરેખર આત્મા હું ઈચ્છા રાખું છું કે તમે તમારા બાળકોને કેળવો તો કેવી રીતે કેળવો. હું નાના સરખા વિશ્વાસનું એક ઉદાહરણ આપું છું. અને લાઈક હું થોડા સમય પહેલાં હું સુરતમાં હતો અને લાઈક હું નક્કી ચિત્રો બનાવું છું એટલા માટે મારે કવરની જરૂર હતી અને એક સ્ટોરમાં ગયો અને આપણે કેવો પોતાના બાળકો પર વિશ્વાસ રાખે છે તેની વાત કરું છું. તો એ સ્ટોરમાં ગયો તો હું અડધા કલાક સુધી ઊભો રહ્યો અને એક બેન એક પોતાના ટીચરને પોતાના બાળકના ટીચરને કન્ટિન્યુઅસ એવું કહે છે કે થેન્ક યુ બેન, થેન્ક યુ ટીચર, રિયલી તમે બહુ સારું કામ કર્યું, તમે ના હોત તો મારા છોકરાનું કશું ના થાત, તમે ના હોત તો લાઈક યુ નો મારો છોકરો આ લખી જ ના શકત, તમે પેલા ઘડિયા ગણાયા અને પરીક્ષામાં આવ્યા અને સારું થયું, આ દાખલો ગણાયો પરીક્ષામાં આવ્યો સારું થયું. તેમ હું હાર્ડલી અડધો કલાક સુધી ઉભો ઉભો ખાલી એ વાતો સાંભળ્યા ગયો અને મને કેટલું બધું થયું અને બધું આમ થાય કે આ શું કહે છે યુ નો, પણ મેં સાંભળ્યા ગયો અને બધું પત્યા પછી એમણે જયારે ફોન મૂક્યો તો હું બાજુમાં ઉભો ઉભો ખાલી એક જ શબ્દ એમને કીધો કે મેં કીધું તમે તમારી તમારા દીકરાની પીઠ થાબડીને એવું કીધું કે સાબાસ સાબાસ લાઈક યુ નો તારી મહેનતથી તને આ મળ્યું. મેં કીધું તમારો છોકરો કઈ ના લખત તો તે ટીચરને તમે કેવી રીતે માન આપવાના હતા, રાઈટ? સો લાઈક એ બેન બે મિનિટ માટે એકદમ અક્કા બક્કા થઈને મારી જોવા લાગ્યા. મેં ખાલી એક જ વાક્યમાં એમને ખાલી કીધું કે શું તમે તમારા બાળકને ક્યારે થાબડ્યું છે અને તમે એને વિશ્વાસ આપ્યો છે કે હા તું કરી શકશે. હકીકતમાં એવું છે કે બાળક એ છે ને પ્રેમનું ભૂખ્યું છે. બાળક એ છે ને લાઈક હું નાનપણથી મોટો થયો તો મને દરેક બાબતોમાં મને ખબર છે કે મારી કઈ જગ્યાએ ત્રુટિ રહી ગઈ, લાઈક યુ નો મને કઈ જગ્યાએ એ વસ્તુની ખોટ પડી. એ લાવણીયમાં જો તમે તમારી જાતને તપાસો ને જે જગ્યા પર તમને ખોટ પડી છે ને એ જગ્યાની ખોટ તો ક્યારે પડવા જ ના દેતા, પણ થતું છે ત્યાં સુધી તમારા બાળકને સમજો. મેં જ્યારે બેનને કીધું ત્યારે બેન બહુ ગરગીડા થઈ ગયા, મારો નંબર માંગવા લાગ્યા આમ તેમ, પણ મેં ખાલી બે શબ્દમાં કીધું કે ના, કાલ સવારથી જ્યારે પણ તમે તમારા દીકરાને મળો ને માથા પર હાથ ફેરવો, એને કોન્ફિડન્સ આપો અને કહો કે મને વિશ્વાસ છે કે તું સારું જ કરશે. અને જ્યારે તમારો વિશ્વાસ એના જીવનમાં પ્રગટ થશે ને ત્યારે જ એ માનશે કે ખરેખર આત્મા મારો બાપ તો મારા પર વિશ્વાસ કરે છે, મારી મા મારા પર વિશ્વાસ કરે છે અને હું એમનો વિશ્વાસ કેવી રીતે તોડું. ઈશ્વરે વિશ્વાસ કર્યો છે એટલા માટે જ એમણે આ બધું આપ્યું છે યુ નો. અને હવે આપણે વિશ્વાસના બાળકો તેને ચાલીએ. એનીવે બીજો એક વિશ્વાસની વાત કરું છું અને ધ્યાનથી સાંભળજો અને પછી હું સ્ટોપ કરું છું કે આપણો વિશ્વાસ કેવો છે. એકવાર બધા માણસો ભેગા થઈને પ્રાર્થના કરતા હતા કે વરસાદ પડે, સખત વરસાદ પડે. વરસાદ પડતો જ નથી, વર્ષો થઈ ગયા, દુકાળ પડવા લાગ્યો, લોકો મરી ચાલ્યા, શું કરીએ? તો બધા ગામના ભેગા થઈને કે ચાલો આપણે પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના કરતા કરતા બધા ફરે છે અને એક નાનું સરખું બાળક ત્યાં રખડતું હોય તો બધા કહે કે ચાલ તું પણ આવી જા આપણે પ્રાર્થના કરવાના. અને પ્રાર્થના કરવા માટે જાય છે તો પેલો બાળક પૂછે છે કે પ્રાર્થના શા માટે કરવાના છે? તો બધા કહે કે લાઈક યુ નો વરસાદ પડે, ધોધમાર વરસાદ પડે, કંઈક થાય, આપણો જીનો મરી ચાલ્યા, વરસાદ પડવો જોઈએ. તો સારું એમ કે તમે જાઓ હું આવું છું. જે બધા ભેગા થયા, બધા પ્રાર્થના કરતા હતા અને બધાએ પ્રાર્થના કરી અને ખરેખર આત્મા લાઈક બધાએ પ્રાર્થના કરીને બધાએ આંખ બંધ કરીને બધા પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે આમ થોડી વાર પછી પ્રાર્થના બંધ થઈ અને ખરેખર અર્થમાં બધે આંખ ખુલી તો થોડી વાર લાઈક વરસાદ તો ના પડ્યો, પણ એક છોકરો ખરો ને તે છત્રી ખોલીને ઉભો હતો, રાઈટ? આમ છત્રી ખોલીને ઉભો રહ્યો. હકીકતની અંદર કેવું છે કે એ બાળકનો વિશ્વાસ હતો, રાઈટ? વરસાદ પડ્યો ના પડ્યો એની અલગ વાત છે, પણ એ હકીકતની અંદર કેવું છે કે એ બાળક ત્યાં છત્રી લઈને ઉભો હતો અને બાકીના બધા ખુલ્લા ઉભા હતા, રાઈટ? બાળક એટલા, ઈશ્વર એટલા માટે જ કહે છે કે આ બાળક જેવા તમે થાઓ ને તો જ તમે ઈશ્વરના રાજ્યનો વારસ પામશો. તમે બાળક જેવા ભોલા માસૂમ અને નમણા થાઓ. પ્રભુ કહે છે કે તારું હઠીલું હૃદય જે કરો ને, માંસનું હૃદય દૂર કરીને હું તને નવું હૃદય આપીશ, સોરી જીવ પાષાણ હૃદય દૂર કરીને તને માંસનું નવું હૃદય આપીશ. અને લાસ્ટમાં પ્રભુ એ જ કહે છે કે હે મનુષ્ય, જીવન અને મરણ તમે તારા હાથમાં મૂક્યું છે, તું જીવતો રહે, યુ નો, એ માટે જીવન પસંદ કર કે જેથી તું અને તારા બાળકો સારી રીતે જીવન જીવી શકે. એની આ બાળકો માટેનું મોટે રહેવા માટે દરેક વ્યક્તિ માટે મારું વચન હતું. કોઈ પણ બાબતે કશે કોઈને ખોટું લાગ્યું મને માફ કરજો, અને પ્રભુએ જે પ્રેરણા આપી એ પ્રમાણે હું કંઈક બોલી શકું એ માટે હું સર્વપિતાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ફોર બિયરિંગ મી, લિસનિંગ મી, એન્ડ થેન્ક યુ એન્ડ એપ્રિશિએટ. થેન્ક યુ, ગોડ બ્લેસ. એક પ્રાર્થના કરીએ નાની સ્ટોરી. સનાતન પિતા, સનાતન યાજક અને અમારો જીવતો જીવતો પિતા છે, તારી પવિત્ર અને પવિત્ર દયામાં પ્રભુ અત્યાર સુધી ધરી રાખ્યા છે. દેવ પિતા પ્રભુ યહોવા હાલેલુયા લોર્ડ, ખરેખર આત્મા પ્રભુ તેમને જીવતા રાખ્યા છે. દેવ પિતા પ્રભુ યહોવા તેમને પુત્ર અને પુત્રીઓ તરીકેનો અધિકાર આપ્યો છે. દેવ પિતા પ્રભુ યહોવા તે અમારી સામે ખરેખર આત્મા પ્રભુ પૃથ્વીને સગડું ખુલ્લું મૂકી છે. દેવ પિતા પ્રભુ યહોવા અમે ખરેખર આત્મા નાશમાં ન જઈએ, પણ તારી વિશેષ કૃપામાં પવિત્રતાના ભાગીદાર બની શકે, તારા વંશજો બની શકે, તારા વારસા બની શકે માટેની પ્રભુ તે કૃપા આપી દીધો આભાર માને છે. દેવ પિતા પ્રભુ યહોવા પાપમાં ભૂંડાઈમાં અને ખરેખર વેટમણામાં પડેલા અમે તારા બાળકો છે. દેવ પિતા પ્રભુ યહોવા ખરેખર આત્મા પ્રભુ અમે એક બાપ તરીકે પ્રભુ અમે તને દુઃખી કરીએ છીએ, અને દેવ પિતા પ્રભુ યહોવા હાલેલુયા લોર્ડ અમારા અવર્ક અને ભૂંડા આચરણો ખરેખર આત્મા ગંદી ચાદરના જેવા છે. દેવ પિતા પ્રભુ યહોવા ખરેખર આત્મા પ્રભુ આજે તમારું જૂનું માણસ પણ દૂર કરીને નવું માસ નવું 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 માણસ પણ દેવ પિતા પ્રભુ યહોવા અમારું પાષણ મારું દૂર કરીને પ્રભુ તું માસું નવરો દયા. દેવ પિતા પ્રભુ યહોવા તમને જીવન આપી જેથી ખરેખર આત્મા અમે જીવન જીવી શકીએ. દેવ પિતા પ્રભુ યહોવા તારું પવિત્ર વચન જણાવે છે પુનર્નિયમ પુસ્તકના 6 અધ્યાય પ્રમાણે, હાલેલુયા લોર્ડ તારી વિશેષ કૃપા પ્રભુ અમે તારા બાળકોને પ્રભુ ખરેખર આત્મા સુંદર સારું શિક્ષણ આપી શકીએ, એક ઉત્તમ મા બાપ તરીકે પ્રભુ અમારા બાળકોને ખરેખર આત્મા તારા પવિત્ર માર્ગમાં કેળવી શકીએ, એ માટે પ્રભુ તારો પવિત્રતા આત્મા પ્રભુ અમારા જીવન વહેવા દે. દેવ પિતા પ્રભુ યહોવા અમે તારી જીવિત સાક્ષી બની શકીએ જેથી ખરેખર આત્મા ગમે ત્યાં જઈએ, પણ દેવ પિતા તારી વિશેષ કૃપામાં પ્રભુ અમે ખરેખર આત્મા તારા બાળકો તરીકે ઓળખાય. દેવ પિતા પ્રભુ યહોવા હવે પછી અમારું જીવન નમાયેલું ન હોય, પણ દેવ પિતા પ્રભુ યહોવા અમે ઉત્કૃષ્ટ દેવીતાની કૃતિ સમાન જીવન જીવી શકીએ. દેવ પિતા પ્રભુ યહોવા હાલેલુયા વિશે પ્રાર્થના કરતા માંગુ છું પ્રભુ, ઉત્પત્તિનો પહેલો અધ્યાય તેની 27મી પ્રમાણે, દેવ પિતા પ્રભુ યહોવા અમે તારી રચના છે, તારી કૃતિ છે. પિતા પ્રભુ યહોવા હાલેલુયા લોર્ડ અમે તારા પવિત્ર આત્માને આજે અમારા જીવનો માંગીએ છીએ, તારા ભરપૂરી પ્રમાણમાં પ્રભુ તમને વિસ્તૃત કર. દેવ પિતા પ્રભુ કાલના ક્રોસ પર ચઢાવો, તારું પવિત્ર રક્ત પ્રભુ વેડે ન જાય, પણ તારી સમૃદ્ધિ તારી કૃપા શાંતિમાં પ્રભુ અહીં બેઠા દરેક દરેક વ્યક્તિઓ પ્રભુ એમાં એમાં ખરેખર આત્મા પ્રભુ મળી શકે. દેવ પિતા પ્રભુ દરેક બાળકોના માથા ના દીપકના તળિયા સુધી પ્રભુ એમના જીવનો કબજો લે. દેવ પિતા પ્રભુ યહોવા હાલેલુયા લોર્ડ તું અમને અતિ ઉત્તમ કૃપા અને અતિ ઉત્તમ જ્ઞાનથી પ્રભુ વિસ્તૃત કર. અમારા પૃથ્વી પરના દરેક દરેક આશ્રયો અંદર ફરી આભાર માનું છું. હું જવળ પાત્ર પર તારી વિશેષ કૃપા વર્ષી છે, અને ખરેખર આત્મા પ્રભુ તે તારા પવિત્ર કૃપામાં પ્રભુ આ વચનો લાવે છે, તમને તારા પુષ્કળ આભાર માનું છું. તારી વિશેષ કૃપામાં પ્રભુ આવનાર દિવસમાં પ્રભુ મારા કુળોમાં અમારા જીવનમાં અને દેવ પિતા પ્રભુ અમારા બાળકોમાં ક્રાંતિ આવે, અને દેવ પિતા પ્રભુ અમારા દરેક જગ્યાએ પ્રભુ અમે તારા પવિત્ર અને જઈ આપી શકીએ માટે પ્રભુ માંગી લો છો. ફરી ફરી આ ધન્ય અને ધન્ય ઘડીએ પ્રભુ અમારું જીવતું સમર્પણ કરતા આ ટૂંકી વિનંતી અમારા તારનાર ઉદ્ધારક મને મુક્તિ દાતા પ્રભુના પવિત્ર પ્રેમને ઘરના માંગું છું. સૌથી કરવા માન્ય કરવા. આમેન. થેન્ક યુ. Thank you very much.